તારીખ 28/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 58 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 55.
દાંત છે, બહાર દેખાય છે, દુખાડવાના દાંત છે, મોટા હોય છે, રંગવામાં અને શોભા કરવામાં કામ આવે છે. એના ઉપર સોનાની રીંગ ચડાવે છે શોભા માટે, સોનાની ચાંદીની શોભાના દાંત છે. એટલે કે આથીને દાંત કે જે ચાલવાનું અંગ છે એ કામમાં બહારના દાંત આવતા નથી. ચાલવાના જે દાંત છે તે ઝીણા હોય છે અને તે ખાવાના કામમાં ચાલવાના કામમાં આવે છે. મોટા દાંત છે જે શોભાના, એ ચાલવાના કામમાં આવતા નથી, માત્ર શોભા પૂરતા છે. અને જે અંદરના દાંત છે ઝીણા, એનાથી બરાબર એ ચાલે છે, કામ કરે છે. આમ દૃષ્ટાંત છે આથી એમ શાસ્ત્રની અંદર નય વિભાગથી કથન આવે છે એમ કેવું છે. નય છે એ બે પ્રકારે, તે શબ્દ નય છે અને જ્ઞાન નય છે, એમ બે પ્રકારે નય છે. શબ્દ નય કહો કે કથનનો નય કહો, તે એક વાત છે. જ્ઞાન નય છે તે જીવના શ્રુત જ્ઞાનના પરિણામ છે, શ્રુત જ્ઞાનના અવયવરૂપ છે, અંગભૂત છે, એને જ્ઞાન નહીં કહેવામાં આવે છે. અહીંયા સ્પષ્ટીકરણ છે એ શબ્દને અથવા કથનને પૂરતું સ્પષ્ટીકરણ છે. શાસ્ત્ર તો ભાના કાગળ છે, એને ઉકેલતા શીખવું જોઈએ. ભાનો કાગળ એ કહેવત થઈ ગઈ છે, કથન થઈ ગઈ છે. જૂના જમાનામાં એવી રીતે સંક્ષેપમાં કાગળ લખતા વડીલો અને છોકરાઓ એને યથાર્થ રીતે ન લખે તો ઓળનું ચોળ વિતરાય, એટલે એને ઉકેલતા આવડવું જોઈએ. શાસ્ત્ર તો ભાના કાગળ છે, એને ઉકેલતા શીખવું જોઈએ. અથવા વસ્તુનું સ્વરૂપ તો જે છે તે છે, તો પણ જીવ મિથ્યાત્વ અવસ્થામાં જ્યાં ઊભો છે ત્યાંથી એને ઉપદેશ ગ્રહણ થાય એવી કથન પદ્ધતિથી સમજાવવાનો શાસ્ત્રકાર પ્રયાસ કરે છે. આવી એક વસ્તુ સ્વરૂપ વસ્તુના સ્વરૂપ પ્રમાણે હોવા છતાં કથન સ્વરૂપ પદ્ધતિની અંદર એક ખાસ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવે છે. જેમ કે વસ્તુ સ્વરૂપે આત્મા શુદ્ધ છે, મૂળ સ્વરૂપે આત્મા શુદ્ધ ચૈતન્ય ધાતુ છે, તો પણ એવો શ્રદ્ધા જ્ઞાનમાં જેને સ્વીકાર નથી એને એ વાત સમજાવવી હોય ત્યારે વ્યવહાર નથી કથન પદ્ધતિ, કથનની શૈલી થયા વિના કર્યા વિના એ સ્થિતિમાં ઉભેલો જીવ આ વિષયને યથાર્થ પ્રકારે ગ્રહણ કરી શકતો નથી. આવી એક પરિસ્થિતિ છે. કથન શૈલીનો પ્રકાર લઈને આપણે બોલાવી ગયો છે. નામનો વિષય કહેલો છે, કથન પદ્ધતિ કેવી રીતે લીધી છે. ક્રોધાદી થવા કાળે કોઈ પણ જીવ પોતાની અંગ્યા રીતે અંગ્યા તે આ ક્રોધાદી છે એમ જાણી શકે જ નહીં. પોતાની વિધિમાનતામાં જ તે ક્રોધાદી જણાય છે. હવે જે જીવ મિથ્યાત્વ અવસ્થામાં ઊભો છે એને પોતાની વિધિમાનતા રાગાદીમાં અનુભવ ગોચર થઈ રહી છે. એટલે કે રાગમાં હું પણ અનુભવ રાગમાં કરે છે. હું પણ કરતા આસ્તિક્ય થાય છે. હું પદ આસ્તિક્ય કરે છે. હું પદ વડે, હું પદ દ્વારા જીવ આસ્તિક્ય કરે છે એટલે શ્રદ્ધા કરે છે, આસ્થા કરે છે. જ્યારે જીવ રાગમાં હું કરે છે ત્યારે જીવને રાગની શ્રદ્ધા છે, રાગની આસ્થા છે, રાગમાં આસ્તિક્ય છે. એવા જીવને વેદનાનો વિષય સમજાવવો છે ત્યારે જે છેલ્લે વાત લીધી કે જ્ઞાનમાં જણાતા રાગાદી કે વસ્તુ સ્થિતિ શું છે કે જ્ઞાનમાં જણાતો રાગ એ તો રાગ જ્ઞાનથી ભિન્ન, પોતાથી ભિન્ન, પોતાથી પર છે. રાગ જ્ઞાન તે સ્વ છે, રાગ તે પર છે. પણ જ્ઞાનમાં જણાતા રાગાદી કે એમ રાગમાં એકતા બુદ્ધિથી જાણે છે અને માને છે. એવા મિથ્યા દ્રષ્ટિજીને એમ કહેવું છે કે જો ભાઈ તને રાગ કે ક્રોધાદી થાય છે એ જીવ પોતાની હયાતીમાં જાણે છે કે આ પર છે તે ક્રોધાદી છે. આમ એને જ્યાં ઊભો છે ત્યાંથી બીજી રીતે એને સમજાવવું પડે છે. નહીંતર ખરેખર તો જ્ઞાન શું છે પણ એવો એને અનુભવ વર્તતો નથી. તો એને એમ કહે છે કે તારી હયાતી તો નથી કર, રાગાદીમાં હું પણ થયેલું છે એ તો જ્ઞાનમાં જણાતા ભાવો છે અથવા સ્વમાં જણાતા ભાવો છે, પોતામાં જણાતા ભાવો છે. એ જણાતા ભાવોમાં હું નથી, હું તો જ્ઞાનાદીમાં છું, જ્ઞાનમાં હું છું. પણ તું શું કરે છે એમ કે તારી ઉદ્યતા વિધિમાનતામાં જે ક્રોધાદી જણાય છે એને જાણતા જ્ઞાન 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 એમ મુખ્યપણે પોતાપણે જ્ઞાન જ્ઞાન તે હું એમ જણાવવા છતાં એમ ન માનતા આ પરિસ્થિતિ છે. એમ જણાય છે છતાં એમ માનતો નથી. જ્ઞાન 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 એ મુખ્યપણે જણાય છે, મુખ્યપણે એટલે અગ્રપણે. એટલે પરિસ્થિતિ ક્યાં ગૂંચવાળા ભરેલી છે કે વસ્તુ સ્થિતિ તો જેમ છે તેમ છે. એટલે જ્ઞાન તે પોતે છે, રાગ તે પર છે, છતાં મિથ્યાત્વ અવસ્થામાં ઉલટી પરિસ્થિતિમાં જીવ ઊભો છે તે સીધે સીધી વાત સમજી શકતો નથી. ત્યારે એને અનેક પ્રકારે વ્યવહારમયના વિભાગથી કથન કરીને સમજાવવાનો એક પ્રયાસ થાય છે. આ સિવાય સમજાવવામાં બીજી કોઈ પણ પદ્ધતિ કામ લાગે એવું નથી. આમાંથી નિશ્ચય અને વ્યવહારની ઉપાધ્યા છે. વ્યવહારને પરમાર્થને સમજાવવામાં માત્ર કામનું છે, પોતે શાંતિનો દાતા નથી. વ્યવહારને પોતે પ્રયોજનને સાધતો નથી. જે શાંતિનું જે સુખનું પ્રયોજન છે, ધર્મનું જે પ્રયોજન છે, એ વ્યવહારને નથી સાધતો. પણ એ પ્રયોજનને સમજાવવાનું એક સાધન અને કારણ એ સ્થાનમાં વ્યવહારનયનો ઉપયોગ છે. વ્યવહારનયની પ્રવૃત્તિ છે જ્ઞાનની અને કથનની. આમ વ્યવહારનયને એના સ્થાનમાં જાણવું જરૂરી છે, નહીં તો વ્યવહારની શું જરૂર છે? નિશ્ચયમાં જે લીન થયા એને વ્યવહારની શું જરૂર છે? કે એને તો કઈ જરૂર નથી. પણ જે જીવો વ્યવહારમાં ઉભા છે એને તો વ્યવહારના કથનથી જ સમજાવી શકાય ને બીજી રીતે સમજાવી ન શકાય એવી જ કોઈ અનિવાર્ય પરિસ્થિતિ છે. શાસ્ત્ર તો ભાના કાગળ છે, તેને ઉકેલમાં શીખવું જોઈએ. એટલે કે શાસ્ત્ર વાંચવાની પદ્ધતિ બહુ સમજણપૂર્વકની હોવી જોઈએ, નહીંતર વ્યવહારનયના કથનો શું કહે છે, કયા પ્રયોજનથી છે, શું સમજાવવા છે એનો ખ્યાલ ન રહે અને એનાથી જે સમજાવવા માગે એ ન સમજે અને કાંઈક બીજું સમજી લે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. એટલે શાસ્ત્ર અને પ્રત્યક્ષમાં આ ફરક છે કે પ્રત્યક્ષ જ્ઞાની સદગુરુ હોય તો એ એમ કહે કે આ વ્યવહારનયનું આ પ્રકારે સ્થાન છે, એનો આ પ્રકારે અર્થ છે, અહીંયા આટલી મર્યાદા છે, આથી આગળની મર્યાદા અહીંયા સમજવાની નથી, એનો નિશ્ચય આમ છે, સમજાવવાનો હેતુ આમ છે. એવી ચોખટ જે પ્રત્યક્ષમાં થઈ શકે એ શાસ્ત્રમાં જે તે યોગ અનુસાર જે કથન આવતા હોય એમાં વચ્ચે વચ્ચે એવી વાત નાખી શકાતી નથી, અને નાખવા જાય તો કહેવાનું પ્રયોજન ત્યાં અનુયોગનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને કહેવાનો અભિપ્રાય સફળ થતો નથી. જેમ કે ચરણાનુયોગ, ચરણાનુયોગમાં મુનિરાજ ઇરિયા સમિતિથી ચાલે, જોઈને ચાર હાથ એક ઢોસડા પ્રમાણ, ચાર હાથ જમીન જોઈને ચાલે, એવી રીતે ચાલે યત્નાથી સાવધાનીથી પ્રયત્નથી કે કોઈ નીચે કીડી મકોડા આદિ જીવ જીવા ચાલતા હોય તો તેના ઉપર પગ પડે, કચરાઈ ન જાય. અહિંસા મહાવ્રત પાળે છે તો ચાલવાની પ્રવૃત્તિ છે એરિયા સમિતિ પૂર્વક હોય. અને દવાનુયોગનો સિદ્ધાંત એમ કહે છે કે જીવ શરીરનું કાર્ય કરી શકતો નથી. આ વસ્તુ સ્થિતિ છે. વસ્તુ સ્થિતિ શું છે? કે જીવ શરીરને હલાવી ચલાવી શકતો નથી. ઈચ્છા પ્રમાણે જીવ પગને મૂકી શકે, ઊંચો કરી શકે, નીચે મૂકી શકે, આયા મૂકી શકે, ત્યાં મૂકી શકે, જીવના અધિકારનો વિષય નથી. તો ચરણાનુયોગનો ઉપદેશ કેવી રીતે ચલાવવો, સમિતિની વાત કેવી રીતે કરવી? એટલે શાસ્ત્રમાં વચ્ચે વચ્ચે બધી વાતના ખુલાસા કરી ન શકાય એવી પરિસ્થિતિ હોય છે કાર્ય અનુયોગની અંદર. અને બે અનુયોગના સિદ્ધાંત સામે સામા ક્રોસ થતા હોય એવું લાગે કે દ્રવ્યાનુયોગ એમ કહે છે કે જીવ શરીરને ચલાવી શકતો નથી, ચરણાનુયોગ એમ કહે છે કે મુનિ જોઈને ચાલે છે. મુનિ જો જોઈને ન ચાલે તો એને 28 મૂળ ગુણમાં ભંગ પડે. 28 મૂળ ગુણમાંથી એક ગુણ તૂટે એટલે ભાવલિંગી પણ ઉનરી દ્રવલિંગી થઈ જાય. તો કે દ્રવલિંગી એરિયા સમિતિથી ચાલે, પણ ભાવલિંગી તો ચાલે જ ચાલે, એમાં પ્રશ્ન જ નથી. મૂળ ગુણમાં તો ક્યાંય એને ભૂલ હોય કે નહીં, તો ત્યાં શું કરવું કે એક કથન બધું ભાના કાગળ જેવું છે, એનો ઉકેલ કરતા આવડવું જોઈએ કે અહીંયા દ્રવ્યાનુયોગનો વિષય ચાલતો નથી. મુનિને પ્રવર્તિની અંદર પણ કેટલી સાવધાની હોય છે, કેટલી કરુણા અને કોમલતા હોય છે, એટલું જ અહીંયા દર્શાવવું છે. આથી વધારે કોઈ અહીંયા દર્શાવવું નથી. જે મુનિરાજ એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ જીવને 9 કોટીએ ભણવા માગતા નથી, પ્રતિકૂળતા દેવા માગતા નથી, મનથી વચનથી કાયાથી કરવું કરાવવું ને અનુમોદવાથી 3 3 9 3 ને 3 ગુણો તો 9 કોટી એને પછખાણ છે, પ્રતિજ્ઞા છે. એ મુનિની પ્રવૃત્તિ કેમ થાય એટલું જ બતાવવાનું અહીંયા પ્રયોજન છે. અહીંયા દ્રવ્યાનુયોગનું પ્રકરણ જ નથી ચાલતું, તો એને કેવી રીતે સમજશે કે જ્યાં જે કહેવા માગે છે, જ્યાં જે કહેવા ધારે છે, એટલી જ વાત ગ્રહણ કરવી, ત્યાં કહેનારના આશયને જ ગ્રહણ કરવો, અને વચ્ચે બીજી સમજણ વસ્તુને સ્વરૂપ અનુસાર હોય તો પણ એ વચ્ચે લાવી શકાય નહીં. વસ્તુના સ્વરૂપ અનુસાર આ વાત છે તો પણ વચ્ચે લાવી શકાય નહીં. પ્રશ્ન ચાલે નાજુકતા છે પ્રસંગની. સત્પુરુષ કેવી રીતે એમ કહે કે મારું મહત્વ ઘણું છે માટે તમે બહુ સંભાળીને સત્સંગ કરો એમ કેમ? એક બાજુથી એક દ્રવ બીજા દ્રવનું કંઈ કરતું નથી એ સિદ્ધાંત આવે. કાલે જ વાત ચાલી કે પુણ્યથી મહેનત થાય નહીં, સાંભળતા ચોંકી ઉઠે. અને બીજી કોરથી એમ કહે, પ્રશ્ન તમે જ કીધો કે સત્સંગ કરવાનો ઉદ્દેશ છે. સત્પુરુષનો યોગ બહુ મહત્વપૂર્ણ છે, મોક્ષનો બીજ છે એમ પ્રશ્ન કહેવાનો. તો જ્યાં જે વાત ચાલતી હોય એ જ વાત ચાલવી જોઈએ. બીજી વાત જો વચમાં દાખલ કરો તો પેલી વાત સ્પર્શ તૂટી જશે. જે કહેવાની અંદર જે વજન દઈને વાત સમજાવી છે એ સ્પર્શ તૂટી જશે. જેમ કે ભગવાનની ભક્તિ કરે ત્યારે કેવી રીતે ભક્તિ કરે છે કે હે કરુણાના સાગર, હે જૈન પરમેશ્વર, આપના દર્શનથી જ અમે તરી જઈએ, આપ તરણ તારણ હાર છો અમારા. હવે ત્યાં દ્રવ્યાની યોગનો સિદ્ધાંત વચમે લાવે કે આપ કઈ કરી શકતા નથી, કેમ કે આપ ભીમદ્રવ છો, હું પણ સ્વતંત્ર ભીમદ્રવ છો, હું પણ જીનેન્દ્ર છું, સ્વરૂપ છું અંદરમાં, હું પણ અંદરમાં સિદ્ધ સમાન સદા પદ મેળો. એને વચ્ચે લાવે તો ભક્તિનો ફોર્સ તો તૂટી જ જવાનો છે. તો જે ભક્તિનો ભાવ છે એ ભાવ તો ચાલવાનો નથી, કેમ કે બે પરસ્પર વિરુદ્ધ વાત છે, એક સાથે કેવી રીતે ચાલી શકાય? તો પરસ્પર વિરુદ્ધ કથનો હોવા છતાં પણ વિરોધ ન આવે એવા પ્રકારનું અવિરોધ પરિણમન જ્ઞાનમાં અને બીજા ભાવોની અંદર, વ્યવહારિક ભાવોની અંદર, આગાહી પરિણમનની અંદર હોવું જોઈએ, થવું જોઈએ, એ જ આ માર્ગની ખૂબી છે. આ માર્ગની ખૂબી જ એ છે કે વિરોધ ન આવે ક્યાંય.
શ્રીમદજીએ ઘણો કર્યો, અલૌકિક ઉપકાર
ઘણો ઉપકાર છે. એટલે એનું કોઈ ઉપકાર નું મૂલ્યાંકન કોઈ રીતે ના થઈ શકે એટલો બધો ઉપકાર છે. એમણે કદાચ એ વિષય ન ખોલ્યો હોત તો આ કાળમાં એટલું પણ કદાચ થોડું ઘણું જે કાંઈ એ વિષયનું મહત્વ છે એ પણ કદાચ ન રહ્યું હોત. એવી પરિસ્થિતિ થાય, એનું એટલું પ્રભુત્વ નથી પણ એટલું ના રહ્યું મત કદાચ. એટલું એ વિષય પર પ્રકાશ પડ્યો. શાસ્ત્ર ના નય પણ બધા ધારણા માં લીધા, તદપી કછુ હાથ હજુ ન પડ્યો, તો કઈ હાથમાં ના આવ્યું તો કશું રહી ગયું કે ગુરુ ગંભીર. એને જે ગુરુગમ આવવું જોઈએ એ ગુરુગમ ના આવે, એટલે પાત્રતા પૂર્વક જે સત્સમાગમ થવો જોઈએ અને એનાથી જે રહસ્ય સમજાવવું જોઈએ એ આ વિષયનું પારમાર્થિક રહસ્ય સમજાવવું નથી.
પાત્રતા પૂર્વક
એ સમજાય છે. સત્સમાગમમાં હજારો જીવો આવા ગુરુદેવ ના સમાગમમાં, કેમ કોક જ પાયમા ને બીજા ના પાયમા? કઈ પાત્રતા માગે છે, વગર પાત્રતા એ ગુરુગમ મળતી નથી. પરમાર્થ નો વિષય અનિર્વચનીય છે. મહાન સદગુરુ સ્વામી બને છે એ જ એને યથકિંચિત સંકેત પૂર્વક કહેવા સમર્થ છે, કેમ કે અનિર્વચનીય વચન અગોચર વિષય છે. પણ અનુભવ ગોચર હોવાથી અનુભવી જે મહાન પુરુષ છે એ જ એના સંકેત માત્ર પણ એ કહી શકે છે, કેમ કે પૂરું કહેવાનું તો એમનામાં પણ સામર્થ નથી અને દિવ્ય ધનુમાં પણ સામર્થ નથી. એવી પરિસ્થિતિમાં તદ્દન અનાદિથી અજયનો જીવ બીજી કઈ રીતે સમજી શકાય? કે બીજી કોઈ રીતે એને સમજવાનો અવસર નથી. એવો ગૂઢ વિષય છે. કોઈ એકલા આગમથી શાસ્ત્રથી સમજી લે એવું બનતું નથી, બની શકતું નથી. એટલે તો દેશના લોકોનો સિદ્ધાંત છે. જેને અમેરિકા જોયું છે અને અમેરિકાની વાત કરે છે, અને જેને અમેરિકાનું વર્ણન સાંભળ્યું છે કે છાપામાં વાંચ્યું છે, ચોપડીમાં વાંચ્યું છે, એ વર્ણન કરે છે. એમાં ફેર પડશે કે નહીં પડે? કે નહીં પડે? જેને જે ચીજ ચાખી છે એના સ્વાદનું વર્ણન કરે, અને જેને જે ચીજ કોઈ ચાખી જ નથી એ વર્ણન સાંભળીને વર્ણન કરે તો ફેર પડે કે ન પડે? એ ફેર તો પડવાનો છે.
પૂરો પછી
ઘણો ફેર પડે. એ કીધું જ્ઞાનીની વાણી આત્માર્થ ઉપદેશક પુરુષાર્થ સાધક અને અપૂર્વ અર્થને પ્રગટ કરનારી હોય છે. આટલા શબ્દ વાપર્યા છે શ્રીમદજીએ. સસન ઓગણે છે અપૂર્વ અર્થને પ્રગટ કરનાર હોય છે. અપૂર્વ એવું જે આત્મદર્શન એના અર્થને એટલે એના ભાવને વ્યક્ત કરનારી વાણી છે. કેમ કે એ અપૂર્વ અર્થ એને અનુભવમાં છે એટલે એને વ્યક્ત કરે છે, અને એના સર્વકથનમાં એ જ કહેવાનું પ્રયોજન હોય છે. એ પ્રયોજનથી એ કહેવા માટે છે, ચાહે કથન વ્યવહારનું હોય કે ચાહે કથન નિશ્ચય નહીં હોય, પણ એ જ કહેવા માંગે છે. એટલે એમ કહે છે કે શાસ્ત્ર તો ભાના કાગળ છે. શ્રીમદજી તો સ્પષ્ટ કહેતા કે દ્રવ્યાનુયોગના શાસ્ત્ર સદગુરુની આજ્ઞાએ અને સદગુરુની સમીપે જ વાંચવા. પહેલા તો આજ્ઞા લેવી કે પ્રભુ હું આ વાંચું કે ન વાંચું, તો એને ખબર છે કે એની યોગ્યતા છે કે આ વાંચવાનો અધિકારી છે કે નથી એ ખબર છે. અને સામાન્ય રીતે એવી આજ્ઞા માંગનાર પાત્ર હોય છે એટલે એને અનુજ્ઞા મળે છે કે તો વાંચે, તો પણ એની સમીપમાં વાંચવાની આજ્ઞા છે. સમીપમાં એટલા માટે કે અનેક વાતો એવી છે કે જે જીવને વિભ્રમમાં ઉભેલા જીવને કદાચ વધારે વિભ્રમમાં નાખી દે એવી પણ કથન પદ્ધતિ આવે છે. સંભવિત પદ્ધતિની વાત છે એટલા માટે જ્ઞાનીની આજ્ઞા એ જ્ઞાનીના સંઘમાં જ અમુક ગંભીર શાસ્ત્રો વાંચવા અને સિદ્ધાંતો વાંચવા એવી અમને એક લાઈન દોરી માર્ગદર્શન મળ્યું છે. ક્ષેત્રથી સમજ કે પૂછે કેવી રીતે નહીં, દૂર હોય તો કેવી રીતે પૂછે. અથવા માનો કે જુદા જુદા ગામમાં રહેતા હોય તો પત્ર દ્વારાથી સમજ કરીએ કે પોતાને જે તે વિચાર આવે વાંચતા એ સંબંધની અંદર એની ચર્ચા કરતા જાય, પૂછતા જાય, પૂછી પૂછીને આગળ ચાલે. જગતમાં પણ ભૂલો પડેલો જે પૂછીને જ આગળ ચાલે છે ને, રસ્તામાં ભૂલો હોય તો શું કરે, રસ્તો પૂછવો પડે, બીજો શું થાય, આ રસ્તો જાય છે કે નથી જતો આ બાજુ, ઘણી બે ત્રણ રસ્તા ભેગા થતા હોય પૂછે કયો રસ્તો આ બાજુ જાય છે, મારે જવું છે એ રસ્તો કયો, એમ પૂછે છે કે ન પૂછે, એમને પૂછ્યા વગર આવ્યો જાય તો પાછું વળવું પડે, શક્તિ ને સમય ડબલ ખર્ચાય આવવા જવાના નકામા શક્તિ સમય જાય. આજે પણ સ્વચ્છંદ નો પ્રકાર એમના અનુયાયીઓમાં ઓછો દેખાય છે એનું કારણ છે. આજ્ઞાંકિત પણ છે અને પોતાને ઉન્માદથી નુકસાનથી બચવાની સાવધાનીનો એક વિવેક છે, વિવેક છે. મારે મને નુકસાન થઈ જાય એવું કઈ નથી કરતું, વેપાર કરવા જોતા લાભ નહીં થાય તો ચાલશે, પણ ઘરની મૂડી ખોવાનો અનુભવ નથી. આમ તો માણસ ઓછામાં ઓછું વિચારે છે કે વેપારી દુકાન માંડે તો હોય તે નફો એકવાર નહીં થાય તો જોઈ જશે, પણ છે એમાંથી તો જમવું જ નહીં, એટલી તો ઓછામાં ઓછી સાવધાની રાખવી એમ વિચારીને પ્રવર્તે છે કે
નહીં.
પરાધીનતા ન કહેવાય પણ એને વિવેક કહેવાય. એ સમજે છે કે મારા પુરુષાર્થથી જેટલો પુરુષાર્થ હું કરીશ એટલી જ કાર્ય સિદ્ધિ થશે, તો પણ હું અજાણ્યો હોવાથી મને માર્ગદર્શનની જરૂર છે. માર્ગદર્શન દેવા વાળા સત્પુરુષ જ્ઞાની મારું કાંઈ કાર્ય કરતા નથી, મને મારા કાર્યમાં કોઈ હસ્તક્ષેપ એનો નથી, મારા હતો કોઈ કાર્ય કરી દેતા નથી, મારું કાર્ય તો હું જ કરું છું, સમજણનું પણ હું કરું છું અને પુરુષાર્થનું પણ મારે જ કરવાનું છે, બંને કાર્ય મારા તો હું જ કરું છું, એ વાત એને સમજમાં બરાબર છે. શાસ્ત્રમાં વ્યવહારના કથન ઘણા હોય છે, અથવા લગભગ મોટા ભાગના કથનો વ્યવહારના જ હોય છે. કેમ કે કથન કરવા જતા વ્યવહાર ઉભો થાય છે. સમજવું અને સમજાવવું એ બે વચ્ચેનો વ્યવહાર છે. પછી લખવાથી કે બોલવાથી જ્ઞાની અથવા ગુરુ અથવા આચાર્ય વ્યવહાર પથમાં આવીને કથન કરે છે. એ કેવડીની વાત લીધી છે કે કેવડી વ્યવહાર પથમાં આવતા નથી, ઈચ્છાપૂર્વક એને માની હોતી નથી. પણ જેને ઈચ્છાપૂર્વક માની છે એવા છર્મસ્ત જીવ, મુનિરાજ હોય, આચાર્ય હોય, જ્ઞાની હોય, સત્પુરુષ હોય, એ વ્યવહાર પથમાં આવીને કહે છે. વ્યવહાર પ્રથમ આસ્થાય
જગતના Thank you. Thank you. संप्रदाय विषय એક
મોક્ષ નો માર્ગ સ્વાનુભૂતિ મળે છે.